તારીખ 25/5/1997, ડાયરીના બોલ નંબર 582 અને 586 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 72.
એમાં કઈ બુદ્ધિ ચલાવવાની જરૂર નથી, પોતાને જરૂર પણ લાગે અને પોતાની ભાવના થાય એમાં બુદ્ધિનો વિષય લાંબો નથી. પછી તો બુદ્ધિ પ્રયોજન ભૂતમાં લગાડવાની છે, અપ્રયોજન ભૂતમાં જાય તો ઉદાસ થવાનો છે. બુદ્ધિને પાછી ખેંચવી પડે, એ બાજુ નહીં જવા દો, એ સમજણ પડે, પોતાને સૂઝ આવી જાય.
કેટલું જરૂરી કામ છે એની ઉપર કેટલી ઘણી બધી વાતો આવી ગઈ.
વાત તો કરી વૃદ્ધ માજી બહેનશ્રી પાસે આવેલા, હવે તો એટલું બધું વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે, ગુરુદેવનું પ્રવચન કાને સરખું સંભળાતું નથી, એટલે બેરાશ આવી છે. હું ભૂંગળું ઘણા રાખે પણ કે તોય બરાબર નથી સંભળાતું, એટલે તો મશીનનું ક્યાં બહુ હતું, ભૂંગળું રાખે આંખે પણ ઝાંખપ આવી છે એટલે શાસ્ત્ર વંચાતું નથી. આમ તો સત્સંગમાં તો બે જ કામ થાય, સાંભળવું ને વાંચવું, બે થતું નથી, શું કરવું, શરીર એવું થઈ ગયું, ઉંમર થઈ ગઈ. એ બેન છે કે કાંઈ વાંધો નહીં, તમે તો ભાવનાવાળા બહુ છો, ભાવના વધારા ને, તમે તો ભાવનાવાળા છો પહેલેથી જ, તો ભાવના વધારો, એમાં આંખનું કામ નથી અને કાનનું કામ નથી. કેવું સરસ વાત કરી, એને ભાવનામાં બહુ ક્ષોભ સમનું કઈ એવું કામ નથી, કે બુદ્ધિ બહુ હોય તો ઠીક રહે, કઈ 582. મુમુક્ષુની ભૂમિકામાં વર્તતા જીવને આત્મહિતની ભાવનાને બાધા કરનારા પ્રસંગો પણ આવે છે, ત્યારે તેવા પ્રસંગ પ્રત્યે સદુપયોગે વિચારી વર્તવાનું ઈચ્છવું, એવા પ્રસંગે સદુપયોગે વિચારી અને વર્તવું છે એવું ઈચ્છવું અથવા એવો અભિપ્રાય રાખવો. સદુપયોગ એટલે પરિણામે આત્મ અહિત ન થાય તેવી સાવધાની રાખવી, તે સદુપયોગ એટલે શું, સાવધાની રાખવી, તે
ઉપયોગ સહી,
કે મારું અહિત ન થાય એ મારે ધ્યાન રાખવું છે. અને તેવો પુરુષાર્થ જે કાંઈ કરવા જેવું થાય તે કરવા દ્રઢતા રાખવી યોગ્ય છે. અને તેવો પુરુષાર્થ જે કાંઈ કરવા જેવું થાય તે કરવા એટલે પોતાની શક્તિ પ્રમાણે દ્રઢતા રાખવી, કે આમાં શક્તિ પ્રમાણે કરી છૂટવું છે, એટલે ઢીલપ ન રાખવી, શિથિલતા ન રાખવી, દ્રઢતા રાખવી યોગ્ય છે. આ પ્રકારે પ્રવર્તવામાં એટલે આ પ્રકારે પુરુષાર્થમાં પ્રવર્તવામાં અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત કરવું છે તેનું લક્ષ્ય હોવા યોગ્ય છે. કોઈ અપૂર્વ કામ કરવા નીકળ્યો છું, અનંત કાળે હું નથી કરી શકતો એવું કામ આ ભાવે હું કરવા નીકળ્યો છું, એટલે ગમે તેમ નહીં ચાલે. તે પ્રાપ્ત કરવા જતા થોડો વધુ સમય લાગે તેમાં કાંઈ હાનિ નથી, પરંતુ જેની પ્રાપ્તિ કરવી છે તે વિષયમાં ભ્રાંતિ કે ભૂલ થાય તેમાં ઘણી હાનિ છે. તે પ્રાપ્ત કરવા જતા થોડો સમય વધુ લાગે તો કોઈ મોટું નુકસાન નથી, પરંતુ જેની પ્રાપ્તિ કરવી છે માર્ગ પ્રાપ્તિ કરવી છે અને સ્વાનુભવની પ્રાપ્તિ કરવી છે એટલે વિજય અને આત્મા સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે અને એની વિજય છે એ વિષયમાં ભ્રાંતિ થાય, કલ્પના થાય કે ભૂલ થઈ જાય તો એમાં ઘણું નુકસાન થાય. એટલે જે વિધિ નો હોય એને વિધિ માની લે, કલ્પી લે, જે પ્રકારે કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિમાં ના આવે, બીજી પદ્ધતિમાં વર્તે ને માને કે બરાબર ચાલે છે મારું. જેમ કે વિચાર થી આત્માનો નિર્ણય કર્યો અને ભાવ ભાષણ ના આવ્યું અને માની લઈ કે મારો નિશ્ચય બરાબર છે. શાસ્ત્ર આત્માને જ્ઞાયક કહે છે, મને પણ એમ જ લાગે છે કે મારા આત્મા જ્ઞાયક છે. ભૂલ થવાની શક્યતાઓ તો છે, અનંત કાળ સુધી નથી નીકળ્યો એની પાછળ કોઈ કારણ તો છે. અને ભ્રાંતિને પણ ભૂલ જ કહેવાય છે, કંઈ જાણી ગઈને ભ્રાંતિ નથી કરી, મિથ્યાતને ભૂલ કહી છે કૃપાળુદેવે. મિથ્યાત તે ભૂલ, ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ધર્મ. ઉપયોગ એટલે સાવધાની. સૂત્ર આદમી આપ્યા છે ને એક સાથે એક પત્ર માં છે. તેથી સત્પુરુષ ના આશ્રય અથવા સત્પુરુષની આજ્ઞાએ રહીને પ્રત્યક્ષનો વિયોગ હોય તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે તેમ સમજીને ઠીક સમાગમને વિશે ચિત્ત વર્તે તો હાનિ ના થાય, વર્તી રહેવી જોઈએ એ જાતને. તો વિયોગમાં પણ સમાગમ ને વિશે ચિત્ત વર્તે, વિયોગમાં પણ સમાગમ ને વિશે ચિત્ત વર્તે તો હાનિ ન થાય. અને પછી સમાગમ થાય તો પરમાત્મા રહે નહીં. વિયોગમાં પણ સમાગમ ને વિશે ચિત્ત રહે તો સંયોગમાં પછી એ સંયોગનો સમય વેડફે નહીં. કારણ કે પછી એને ખબર પડી કે આ દુર્લભ વસ્તુ હાથમાં આવે છે, હવે મારે એનો ઉપયોગ થઈ જવો જોઈએ. સમાગમની વિશે ચિત્ત વર્તે તો હાનિ ન થાય, સત્પુરુષનું સ્વરૂપ ભાષ્યમાન થાય તો હાનિ ન થાય, અને અનુક્રમે હિત થાય. બે ત્રણ પોઈન્ટ લીધા છે, સાવધાની રાખવી. ઉદય પ્રસંગોમાં સાવધાની રાખવી, જે કાર્ય કરવું છે એની દ્રઢતા રાખવી, એની અપૂર્વતા લક્ષમાં રાખવી, શું કે અનંતકાળે પ્રાપ્ત નથી કર્યું એવું અપૂર્વ કોઈ પ્રાપ્ત કરવું છે, અને એમાં ભ્રાંતિ ન થાય એની સાવધાની રાખવી. પ્રત્યક્ષ યોગ અને સત્સંગનું મૂલ્યાંકન રાખવું, જેથી યોગમાં પણ લક્ષ ત્યાં ને ત્યાં રહે. બીજે પણ આવે છે, અનેક પત્રો માં આવે છે, એક માં એવું આવે છે કે એમ કે અત્યારે આપનો વિયોગ છે તો એની સત્તા અમે હરિને સોંપી નથી, એ સત્તા અમે અમારા હાથમાં રાખી શકીએ. હરિ એટલે એ કુદરત. શું કરીએ ભાઈ, કુદરતે એવું કર્યું કે આપણો વિયોગ રહે છે કે નહીં, ત્યાં અમે કુદરતને સ્વીકારવા માંગતા નથી. અથવા એ વિષયમાં અમારી ઉદાસીનતા નથી. 491 માં એ લીધું કે પ્રાય સર્વ ઉદયને વિશે અમને ઉદાસીનતા વર્તે છે, પણ એક સત્સંગ પ્રત્યે અમને અહોનિશ, એટલે રાત્રિ દિવસ એમને પ્રાપ્ત હો એવી ભક્તિ અમને વર્તે છે. સત્સંગ પ્રત્યેની અમારી ભક્તિ વર્તે છે, એમાં અમને ઉદાસીનતા નથી આવતી, અને એ મળશે નહીં એવું પણ અમને લાગે છે. જ્ઞાન દશામાં એવું લખે છે, એ જ રમ્ય લાગે છે, મનોજ્ઞ લાગે છે, સુંદર લાગે છે, રમણીય લાગે છે. ઘણા બોલી દે છે. સત્સંગની રુચિ થતા અસત્સંગની અરુચિ સહજ થવા યોગ્ય છે, બે વિરુદ્ધ સ્વભાવી છે ને, એટલે સત્સંગની રુચિ થાય એને અસત્સંગની અરુચિ થાય જ. તેમ છતાં અસત્સંગમાં રહેવું પડે તેવો પ્રસંગ પ્રાપ્ત થતા એવો ઉદય આવી જતા, તેમાં ઉદાસીનતા સહજ રહે તો જ જ્ઞાનને આવરણ ન આવે, પણ જો એમાં રસ લઈ લે તો જ્ઞાનને આવરણ, જ્ઞાનને આવરણ કયો કે આત્માને આવરણ કયો, જ્ઞાનને આવરણ આવતા પોતાને હિત અહિતનો વિષય છૂટી જવાય છે, એ જ્ઞાનને આવરણ છે. આમ તો બે એક જ છે, શબ્દો જુદા છે. આત્મકલ્યાણની રુચિ હોય એને સત્સંગની રુચિ હોય, એને સત્સંગની રુચિ હોય એને આત્મકલ્યાણની રુચિ હોય છે. તેથી મુમુક્ષુ જીવે જાગ્રત રહીને અસત્સંગમાં નિરસપણે અથવા ઉદાસપણે રહેવા યોગ્ય છે. તો જ સદજ્ઞાનની પ્રાપ્તિ થાય, સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય, અથવા જ્ઞાનની નિર્મળતાની પ્રાપ્તિ થાય, અથવા જ્ઞાનમાં હિત અહિતનો વિવેક રહે. તો સદજ્ઞાનની પ્રાપ્તિ થાય, અથવા સદજ્ઞાન સમજાય, અન્યથા ધારણામાં રહેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. ઉપદેશ ધારણામાં રહી ગયો તો એના અમલીકરણમાં અંતરાય પાર વગેરેના આવશે, એટલે પુરુષાર્થ જ નહીં ચાલે, બીજે બીજે પુરુષાર્થ ફંટાશે, ઉપદેશ ધારણાનો ક્યાંય રહી જશે. પ્રાપ્તિ થાય અથવા સમજાય, એટલે સાચું જ્ઞાન આ છે એમ સમજાય. સામાન્ય રૂચિવાન મુમુક્ષુને પ્રાય એવું સમાધાન થઈ આવે છે કે ઘણા દીર્ઘ સમય સત્સંગમાં રહેવું થવા છતાં જ્ઞાન કેમ પ્રગટ થતું નથી, એ તો પ્રશ્ન મૂક્યો છે. સમાધાન ક્યાં મૂક્યો છે? મૂળ લાવો જોઈએ. ત્રીજા નંબરની
સત્સંગમાં ઉદાસીનતા તો એકાંતે નુકસાનનું કારણ છે એમ ભાષ્યમાં નથી હોય, તો જ સત્સંગમાં ઉદાસીનતા રહે
અથવા જાગૃતિ હોય તો એવી સુંદરની જાગૃતિ હોય તો પછી ધારણા અંધર્ય તો પતી ગયો. સામાન્ય રૂચિવાન મુમુક્ષુને પ્રાય એવું સમાધાન થઈ આવે છે કે ઘણા દીર્ઘ સમય પછી સત્સંગમાં રહેવું થવા છતાં જ્ઞાન કેમ પ્રગટતું નથી, એમ જ છે પ્રશ્ન જ લીધો છે. પરંતુ યથાયોગ્ય જાગૃતિના અભાવમાં અસત્સંગમાં ઉદાસીનતાની તે પ્રકારમાં વર્તવાનું રહ્યા કરતું હોવાથી અંતરંગ અંતરાય કારણ પોતાને સમજમાં આવતું નથી, તેથી એમ નિશ્ચય કરવા યોગ્ય છે કે જગત અને મોક્ષનો માર્ગ એ બંને એક નથી. એવું અસમાધાન થઈ આવે છે, સમાધાન નથી શબ્દ, અસમાધાન શબ્દ છે, હવે મેળ ખાય છે. મેં સમાધાન વાંચી લીધું. સામાન્ય રૂચિવાન મુમુક્ષુને પ્રાય એવું અસમાધાન થઈ આવે છે કે પ્રશ્ન ઉઠે ને અસમાધાનમાં કે ઘણા દીર્ઘ સમય પર્યંત સત્સંગમાં રહેવું થયું છતાં જ્ઞાન કેમ પ્રગટતું નથી. હું તો ઘણા વખતથી સત્સંગ કરું છું, મને તો આટલા વર્ષ થઈ ગયા, મને કેમ ફાયદો થયો નથી, લાભ થયો નથી, જ્ઞાન દર્શાવ્યું નથી, એને અસમાધાન વર્તે છે. પણ એનું ધ્યાન જાતું નથી. ક્યાં કે યથાયુગ જાગૃતિના અભાવમાં અસત્સંગમાં ઉદાસીનતા નથી રહેતી, એ જગ્યાએ એનું ધ્યાન જતું નથી. એટલે અસત્સંગ પ્રસંગમાં રસ લઈ લે છે, ત્યાં જાગૃતિનો અભાવ છે, એના ઉપર ધ્યાન જતું નથી. અને પ્રશ્નો ઉભો રહે છે અસમાધાન, તો લાભ કેમ નથી થતો? લાભ હું તો સત્સંગ કરું છું, આટલો ટાઈમ થયો સત્સંગ કરું છું, જેને જેટલો થયો એટલો એ વિચારે છે, કેમ થતું નથી, કેમ થતું નથી, પોતાને ખબર પડતી નથી. નેગેટિવ સાઈડ સંભાળતો નથી, અને એ નેગેટિવ સાઈડનું બાથક કારણ ઊભું છે. પોતે રસ લે છે, એ અંતરંગ કારણ છે, એને પોતાને સમજમાં કે નજરમાં આવતું નથી. અસત્સંગમાં ઉદાસીનતા નહીં, એ તો અસત્સંગ પ્રસંગ પડે ત્યારે. વગર અસત્સંગે પોતે બીજા પર પર લક્ષે બીજામાં માથું મારે અને પછી એને મને જ્ઞાન પ્રગટ થતું નથી, કેમ પ્રગટ થતું નથી એને પકડાય નહીં, આ અંતરંગ કારણ છે. પરલક્ષ થવું એ પણ અંતરંગ કારણ છે, પોતાને સમજ ના આવે નહીં, પકડાય નહીં. શું કેટલું મોટું કામ ઉપાડ્યું છે એનું વિસ્મરણ થઈ જાય છે, સીધ પદ લેવાનું છે. આ લોકોને મ્યુનિસિપાલિટીની કે ગામની કે તાલુકાની કે એક પંચાયતની કે એક સ્ટેટની કે એક દેશની ચૂંટણી લડવી હોય ને ત્યારે ખાવા પીવાના ઊંઘવાના એક ના રહેતા નથી. પરમાત્માનો ગમે એવા કામ આવે ને તો કાંઈ ચૂંટણી પતી ગયા પછી થશે, અત્યારે હવે ચૂંટણી માથે આવી છે, હમણાં કાંઈ નહીં થઈ શકે, ન ઘર ના થાય, ને કુટુંબ ના થાય, ને સમાજ ના થાય, ને કોઈ કામ થાય. ત્રણ લોક નો નાથ થવું છે તેને ટીંગાવું ન જોઈએ, આખે આખો ટીંગાવો, આખે આખો ટીંગાવો ન સમજ. પૂરી શક્તિ થી ને પૂરી તાકાત થી આ કામ કરી લેવું છે.
લખ્યું છે મહાનીતિ કરી લીધું ને આગળ, પેલું જેમ લખ્યું છે કે જે મહાકામ માટે જન્મ્યો છે તેનું ફરી ફરી અનુપ્રેક્ષણ કર.
બરાબર, અનુપ્રેક્ષણ કર એટલે ભાવના કર. અનુપ્રેક્ષા એ ભાવનાનો અધર્વ છે. બારસ અનુપેખા, બારસ અનુપેખા, બાર ભાવના, એને અનુપ્રેક્ષા કહે છે.
કામ કરીને ચાલ્યો ને બોલ લીધું, મહા ગંભીર થયા, કામ કરીને ચાલ્યો ને
ઘણી વાતો લખે છે. જ્ઞાન દશામાં જે વાતો ઉગે એવી વાતો એમને મુમુક્ષુની ભૂમિકામાં ઉગી છે. એટલે તો ગુરુદેવે કીધું 70મા વર્ષ પહેલાના વચનો ઉપર પ્રવચન કરતા 12 અંગનો સાર છે. ગુરુદેવ ને કેવું ભાષ્યું, વિકલ્પ નથી આવ્યો કે 24મા વર્ષે જ્ઞાન થયું ને 70મા વર્ષ પહેલાના પ્રભુ વચનો માટે હું આમ કેમ કરું. ભાષ્યું એવું બોલ્યા, એવું ભાષ્યું એવું બોલ્યા. સિદ્ધાંતવાદીઓ બધો સિદ્ધાંત લડાવે, એ પાંચ ને બે હાથ થાય એના માટે 10 કેમ કે છે. ભાઈ ગણિત આમાં કામ આવે એવું એવી વાત છે. આમ પાછા કે ત્રણેય કાળના જ્ઞાનીઓને નમસ્કાર. તો એ જયારે એ વચન નીકળ્યા ત્યારે ભવિષ્યના જ્ઞાની નહોતા. ગુરુદેવને તો એટલો વિચાર ન કરવો પડે કે આ ભવિષ્યના જ્ઞાની છે માટે આમ બોલું. ભાઈ સુધી લઈ ગઈ વખતે બહાર આવ્યું સીધું ધડાક કરતો
લાગે કે
પછી બીજો વિકલ્પ નહીં કાંઈ. કોણ શું વિચાર છે આત્મામાં ભાઈશું, સીધું જ્ઞાનમાં ભાઈશું. અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારના અંતમાં ગાથાઓ લખી એમાં ભાવલિંગી મુનિરાજને મોક્ષ તત્વ કહ્યું અને ગુરુદેવે એમને હાલતા ચાલતા સિદ્ધ
કહ્યા.
ગણિત ગણનારા એમ કે ભાઈ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને તમે આમ કેમ કહો, વધારે પડતું અતિશયોક્તિ જેને એમ કહે છે. એમ કહેવામાં પરમાર્થ શું છે એ તને સમજાતો નથી. સત્પુરુષ ને પરમેશ્વર શું કરવા, કે તો ચોથા ગુણ સ્થાન વાળા જ કહેવા જોઈએ. એની પાછળ કોઈ પરમાર્થ છે. એ બધા અધ્યાત્મના સિદ્ધાંતો છે અને એ દ્રવ્યાનું યોગ ના કે કર્ણાનું યોગ ના કે ચરણાનું યોગ ના બધા સિદ્ધાંતો થી પર છે, ઉપર છે. બધાને ઓવરટેક કરીને ચાલે, છતાં આગમ અને અધ્યાત્મમાં વિરોધ નથી. કેમ કે આશય એક છે, આગમનો જે આશય છે તે અધ્યાત્મમાં તે સાધે છે એ આશયને. તો આગમના આશયને અધ્યાત્મ દ્વારા સાધે છે, એટલો માટે એમ કહેવું તે પણ નિર્દોષ છે, યથા યોગ્ય છે, યથા સ્થાને છે અને એમાં બીજો તર્ક કરવા જેવો નથી. અને સિદ્ધાંત ત્યાં તૂટતો પણ નથી. સિદ્ધાંત સિદ્ધાંતની જગ્યાએ બરાબર જ્ઞાનમાં હોય છે અને છતાં પરિણામ પોતાની રીતે કામ કરતા હોય છે. એવી વાત છે. સિદ્ધાંત છે એ વિતરાગી કાયદો અને કાનૂન છે, પણ આખરમાં કાયદો જડ છે.
કાયદો
જળ છે. જો વાત ખરી વાત તો એ છે કે આમાં તમે સાચા છો, પણ કાયદો જડ છે, મારે કાયદા પ્રમાણે કરવું પડશે. કેમ કે કાયદો એ સમજતો નથી એ વાત. અહીંયા તો શું છે, અહીંયા તો સુપ્રીમ કોર્ટ ચાલે છે, જે ન્યાય છે એ તો આત્મામાં લઈ જવા માટેનો નયો છે. બધા જેટલા ન્યાય છે એ તો બધા આત્મામાં લઈ જવા માટેના નયો છે. અને આ હવે સાધક એવો છે કે એની દ્રષ્ટિ ન્યાયાધીશને કબજામાં રાખે છે. ન્યાયાધીશ કયો કે ન્યાયાધીશ કયો, એને કબજો કરીને બેઠી છે. એટલે કે નહીં ભાઈ ની બધી ખબર છે. હવે કામ કામની રીતે થશે, નહીં ભાઈ તો ઠીક છે કે હવે આપણા પ્રવચન નવ ની ત્રીજા ભાગમાં નહીં નો વિષય ચાલે છે. બહુ વિચિત્ર રીતે ચાલે છે. એક જ દ્રવ્ય એને પ્રમાણ થી પણ જોવે ને એ જ દ્રવ્ય નહીં થી પણ જોવે એનો એ વિષય. ગુરુદેવ ચોખટ કરે ત્યારે બધા સમજે કે અહીંયા નહીં નો વિષય ચાલે છે, પ્રમાણ નો વિષય પણ એવો જ છે, ને નહીં નો વિષય પણ અત્યારે આમ ચાલે છે. પ્રમાણ નો વિષય એને અંશી કે છે, ને દ્રવ્ય નો નય નો વિષય એને એને અંશ કે છે. શું કહું, એ જ અંશ ને એ જ અંશ. તો કે બંને ના જોવાના દ્રષ્ટિકોણ જુદા જુદા, વિષય એનો એ એક જ વિષય ને અનેક દ્રષ્ટિકોણ થી જોઈ શકાય છે. એનું નામ અનેક નય. એક જ નહીં રાખો તો મારું કલ્યાણ કેમ થાય. સત્સંગમાં ઉદાસીનતા નહીં, અસત્સંગમાં એનો અર્થ કે ઉદયમાં જગત દ્રષ્ટિએ પ્રવર્તે છે. એટલે એમ લીધું છે કે જગત અને મોક્ષ નો માર્ગ એ બંને એક નથી. જગત દ્રષ્ટિએ જગતમાં પ્રવર્તવું તો એમાં ઉદાસીનતા નહીં રહે, માર્ગ બદલાઈ જશે. જગત દ્રષ્ટિએ જગતના કાર્યો કરવા તો ઉદાસીનતા નહીં રહે. હા, દ્રષ્ટિ બદલી નાખવી
પડશે.
હું આ ના મારી જવાબદારી જવાબદારીને મુખ્ય કરશો. પણ એ બંને એક નથી, એટલે કે બે ના રસ્તા સાવ જુદા જુદા છે. કાયદાની સમજણમાં જડતા છે, કાયદાની સમજણમાં જડતા છે. એક બહુ પ્રસિદ્ધ વિદ્વાન સમજાવતા હતા, અરિહંતની ભક્તિ સર્વોત્કૃષ્ટ ભક્તિ છે, પછી મુનિરાજની ભક્તિ છે એ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને હોવાથી એના પ્રમાણમાં ઓછી રહેવી જોઈએ, નહીંતર ગ્રહિત મિથ્યા થશે. અને જ્ઞાની પ્રત્યે પણ તમને ભક્તિ થાય કદાચ તો ઈચ્છી ઓછી રહેવી જોઈએ, નહીંતર તમને ગ્રહિત મિથ્યા થઈ જશે. અને ગણિત વાળાને બધું ગુણ સ્થાનનું ગણિત સમજાવે તેરથી તે ચોથા ગુણ સ્થાન સુધીનો, એ વાત તો એકડીયાને સમજે એવી છે કે તેર પાણી ચાર તો ઓછા છે, પણ ચાર વાળો તેરમાનું સ્થાન લઈને ભક્તિ કરે ત્યારે ન સમજાય વાત. એટલે કૃપાળુભાઈ પ્રશ્ન મૂકો ભગવાનભાઈને કે પ્રત્યક્ષ જ્ઞાનીની અને અરિહંતની પ્રતિમાની બંનેની ભક્તિ કરે તેમાં કોની ભક્તિથી વધારે લાભ, તમને સમજાય તે લખશો. ઠીક છે. વાતમાં કઈ ગૂઢતા છે માટે પ્રશ્ન આશય ગૂઢ છે આની પાછળ.
આખડી મારી પ્રભુ હર ખાય છે, આખડી મારી પ્રભુ હર ખાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આખડી મારી પ્રભુ હર ખાય છે, આખડી મારી પ્રભુ હર ખાય છે, મુખડું જાણે પૂનમનો ચંદ્રમા, મુખડું જાણે પૂનમનો ચંદ્રમા, દિલમાં તો ઠંડક અનેરી થાય છે, દિલમાં તો ઠંડક અનેરી થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આખડી મારી પ્રભુ હર ખાય છે, દેવનું વિમાન જાણે ઉતર્યું, દેવનું વિમાન જાણે ઉતર્યું, એવું મંદિર આપનું સોહાય છે, એવું મંદિર આપનું સોહાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે. આખડી મારી પ્રભુ અર્થાય છે, આખડી મારી પ્રભુ અર્થાય છે. બસ તમારા મુખ ને નિરખ્યા કરું, બસ તમારા મુખ ને નિરખ્યા કરું. લાગણી એવી હૃદય માં થાય છે, લાગણી એવી હૃદય માં થાય છે. જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે, જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે. આખડી મારી પ્રભુ હરખાય છે, આખડી મારી પ્રભુ હરખાય.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય, જીનવાણી માતા સનાતન દિગંબર જૈન ધર્મ જય.